नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। बपूर्णस्वाध्यायम् आपणी विचारणानो सूत्र અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ એ અંગે પરમ કૃપાળુદેવે જે પત્રો લખ્યા છે તેની વિચારણા આપણે પ્રયત્ન કરીએ છીએ સમજવાનો। કર્મગ્રંથ ઘણો જ ગહન વિષય છે અને જૈન તત્વદર્શીઓએ આ કર્મની વ્યવસ્થાના જેટલા ઊંડાણ ખેડ્યા છે આટલા જૈન તત્વદર્શી સિવાય કોઈ આનો પાર પામી શક્યું નથી, કોઈ તાગ મેળવી શક્યું નથી। બધા દર્શનો જે અધ્યાત્મ દર્શન, એક તો ભૌતિકમાંથી આત્મા તરફ જનારા બહુ અલ્પાંશ આ જગતની અંદર ભૌતિક વિજ્ઞાનીઓનો કોઈ પાર નથી, પણ એ ભૌતિક વિજ્ઞાનીઓમાંથી આત્માના વિજ્ઞાન તરફ જનારા બહુ ઓછા, અને એમાં આત્માના વિજ્ઞાનની અંદર આ જીવ સાથે બંધમાં આવેલી પૂદગઢની રચના, આ જડ અને જીવનો સંબંધ એ કેમ થયો, બંધ કેમ પડ્યો, અનુબંધ કેમ થયો, અનંતાનુબંધ સાથે થાય, કર્મનું પરિભ્રમણ સાથે થાય, ભવભ્રમણ કયા કારણે થાય, એ અનુબંધ કેવી રીતે તૂટે, આટલી બધી ઉત્કૃષ્ટ વ્યવસ્થા કર્મબંધની જૈન મનુષ્યો સિવાય ક્યાંય કોઈએ કરી નથી। કૃપાળુ દેવે કહ્યું તેમ આ કોઈ અભિમાનના વિષયથી વાત થતી નથી, પણ વસ્તુનું વસ્તુ સ્વરૂપ જે છે, ચૈતન્યની સાથે જીવનું બદ્ધપણું કેવી રીતે છે, અને એમાં જીવનો સ્વભાવ અને વિભાવ શું કામ કરે છે, અને કઈ ભૂલના કારણે આ જીવ કર્મની ઝપટમાં ફસાઈ જાય છે, અને એ કેવી રીતે નીકળી શકે, મુક્ત કેવી રીતે થાય। એકવાર બંધમાં પડેલો જીવ બંધ અને અનુબંધના વિષચક્રની અંદર ફસાઈ જાય છે, અને એની અંદર જો વિવેક ચૂકી જાય તો અનંતાનુબંધીમાં ફસાઈ જાય છે, કેમ કે એને મુક્ત થવાનો માર્ગ એના પ્રત્યે એને અનાદર થાય છે, એના પ્રત્યે એને ક્રોધાદિ કષાય થાય છે, જે એના અનંત સંસારને તોડનારું પરિબળ છે એનાથી જ એ વિમુખ થાય છે। આ એને અનંત અનુબંધ સંસારનો કરાવે છે, એની ભવ પરંપરા ચાલુ રહે છે, ક્યારેય ઉચ્છેદ પણ થતો નથી, સંસારનો પરિચ્છેદ ક્યારેય થતો નથી। એટલું ગહન તત્વ, એના એક એક કર્મની પ્રકૃતિ, એના ભાંગા, એના ભેદ, એના પ્રભેદ આપણી કક્ષાની બહાર નીકળી ગયું છે। વી આર આઉટ ઓફ ઓર્બિટ, આપણા જ્ઞાનની આ પરિઘમાં આ આવી શકતો નથી વિષય, સૂક્ષ્મતા વિષયની એટલી બધી થતી જાય કે આપણે એનો પાર ન પામી શકીએ, છતાં આપણે તો મુમુક્ષુ છીએ। પરમ કૃપાળુ દેવ જેવો સમર્થ જ્ઞાની આપણને મળ્યો છે, એણે ભલે ચાર પાંચ પત્રોમાં આ વાત મૂકી છે અનંતાનુબંધી કષાયની। અહીંયા કર્મ સિદ્ધાંતની ચર્ચાઓ બહુ થઈ નથી, એના આધાર ઉપર પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે જીવને આ કર્મનો બંધ, અનુબંધ અને અનંતાનુબંધ આ શું છે, આ વિષચક્ર કેમ તૂટે, આમાંથી મુક્તિ કેમ મેળવે, આ આત્માને મોક્ષ જોઈએ છે પણ આ બંધાયેલો સાથી છે, મોક્ષ જોઈએ છે પણ આ બંધાયો ક્યાં છે, ક્યાં બંધાયો છે, સાથી બંધાયો છે, કેમ બંધાયો છે। મનસુખરામ ત્રિપાઠીને પત્ર વ્યવહાર ચાલે છે પરમ કૃપાળુ દેવ સાથે, એ પરમ કૃપાળુ દેવ સાથેનો જે પત્ર વ્યવહાર છે એની અંદર પેલા વેદાંતના અઠંગ અભ્યાસી છે, વિદ્વાન છે, ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્રના નિર્માતા એના કાકા, એવો મનસુખરામ ત્રિપાઠી, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, એનું ગુજરાતી સાહિત્યમાં હિન્દુ તત્વજ્ઞાન વેદાંત તત્વજ્ઞાનમાં અનુપમ પ્રદાન છે. આવો એક ગુજરાતનો સાક્ષર પ્રતિભા, એને કૃપાળુ દેવનું 21 વર્ષની ઉંમરે એની સાથે પત્ર વ્યવહાર ચાલે છે. અને એ પત્ર વ્યવહારમાં વિતરાગ દર્શનની ખૂબીઓ કૃપાળુ દેવ એને સમજાવવા પ્રયત્ન કરે છે. મોટી ઉંમરનો માણસ સાક્ષરવર્ય હોય, લબ્ધ પ્રતિષ્ઠિત હોય, આખા રાજ્યની અંદર વિદ્વાન તરીકે જેની ગણના થતી હોય, એને એક નવ વિમાન, એની પાસે કોઈ ઓથોરિટી નથી. આમ તો ઘણી છે પણ લૌકિક દ્રષ્ટિએ કદાચ કોઈ પૂછે કે કેટલું ભણ્યા છે, આપણે તો ઓથોરિટીના આપના તોલમાપના કાટલા શું, કેટલું ભણ્યા છું, રહેવાનું મકાન પોતાનું છે કે ભાડાનું છે, નોકરી કરો છો કે ધંધો પોતાનો છે, આપણી પાસે તો આ ફૂટપટ્ટી લઈને બેઠા છે, વી હેવ ગોટ અવર યાર્ડ સ્ટીક. એ સિવાય આપણે કોઈને માપી શકીએ એવું આપણી પાસે કોઈ માપવાના સાધન પણ નથી, દ્રષ્ટિ તો નથી જ. આ ત્રિપાઠી સાથે વાતચીતમાં કૃપાળુદેવ એની એટલી ખૂબીથી 8-8 પત્રો લખાયા છે, પણ 8 પત્રોમાં આવી સમર્થ પ્રતિભાને કૃપાળુદેવે જે જૈન દર્શન તરફ ખેંચી છે, એ આ પુરુષની કેટલી બધી કુશળતા છે. એમણે ત્યાં એક પ્રશ્ન કર્યો, પ્રશ્ન મૂકીને એને સમજાયું મનસુખરામભાઈને, વચનામૃતના 8:64માં 64મો પત્ર, 21 વર્ષની ઉંમરનો આ પરમ કૃપાળુ દેવ, આ ગુજરાતની સમર્થ સાક્ષરવર્ય અને આધ્યાત્મિક પ્રતિભા સાથે પત્ર વ્યવહાર કરે છે, અને પત્ર વ્યવહારનું એને મથાળું બાંધી દીધું કે પહેલેથી જ પેલાને ભૂમિકા થાય કે મારી સાથે વાત કરનાર પુરુષ એ કઈ દ્રષ્ટિકોણથી વાત કરે છે, મતાગ્રહથી વાત કરે છે કે દાર્શનિક સત્યની જેને ઉપલબ્ધિ થઈ છે તે દ્રષ્ટિકોણથી વાત કરે છે. એટલે શરૂઆતનો શ્લોક મૂક્યો છે, પક્ષપાતો નમે વીરો, મને વીર તરફ કોઈ પક્ષપાત નથી, મહાવીર તરફ કોઈ પક્ષપાત નથી, કે મહાવીર મારો છે એ જૈન છે, હું જૈન છું એ અમારો તીર્થંકર છે, મારો ભગવાન છે. પક્ષપાતો નમે વીરો, ના દ્વેષ કપિલાદિષુ, અને અદ્વૈતનો ગાનાર એવો, વેદાંતનો કથન કરનાર એવા કપિલ મુનિ, એના પ્રત્યે મને દ્વેષ નથી કે પરાયા છે, પારકા છે, મારા નથી, ઇતર દર્શની છે, અન્ય દર્શની છે, અને આપણે તો પાછું અન્ય દર્શની એટલે મિથ્યાત્વી, આપણે તો એમાં કેટલી બધી જ્ઞાનની આશાતના કરીએ છીએ. આપણને બોલતાય ન આવડે, આપણે શબ્દ જે જાણીએ એ શબ્દનો ક્યાં પ્રયોગ કરવો એ પણ આપણને ખબર નથી પડતી. મારો નહીં એટલો બધા દુનિયામાં ખોટા, મારા સિવાયના બધાય ખોટા, એની બધી પદ્ધતિ ખોટી, એના ક્રિયાકાંડ ખોટા, એના વિધિ વિધાન ખોટા, બધું ખોટું. અમે જે પ્રકારે અહીંયા સાધના કરીએ એ જ સાચી. કૃપાળુ દેવમાં પણ ભળેલા લોકોની આટલી બધી દેડકાની વૃત્તિ થઈ ગઈ છે, કુપમંડુક વૃત્તિ, કે હું ઘટકો પર મંદિરમાં જાઉં, ઘટકો પર મંદિરમાં ના કરે એ જ સાચો ભગવાનનો માર્ગ, ને બીજો ખોટો, અને બીજો બીજે જાતો હોય, એટલે કે અમે જે કરીએ છીએ ને એ જ સાચું, બાકીનું બધું ખોટું. આમ તો પોતે પોતાનો અહમ પોસાતો હોય, અહીંયા દોડતો હોય, મૂળતો ઉછાળા મારતો હોય ને અંદર, અને પછી એમ કે એ જે કરીએ છે ને એ જ સાચું, બાકીનું બધું ખોટું. એ ભૂમિકાએ જીવ પહોંચે છે પરમાર્થ માર્ગની અંદર. આ જીવ ક્યાં ફસાય છે, ક્યાં બંધ પાડે છે, આ અનંતાનું બંધ એને ક્યાં પડે છે સમજવા આપણે પ્રયત્ન કરીએ છીએ. પરમાર્થ માર્ગની અંદર કહેવાતા ધાર્મિકતાની અંદર આ જીવ કેવા બંધ પાડે છે, કૃપાળુ દેવે ભૂમિકા સ્પષ્ટ કરી છે. ન દ્વેષ કપિલ આદિષુ, કપિલ આદિ આ બધા ઋષિ મુનિઓ પ્રત્યે મને દ્વેષ નથી. યુક્તિ મદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ, જેનું વચન યુક્તિથી પૂર્ણ છે તેનો મને સ્વીકાર છે, તેનો હું સ્વીકાર કરું છું. ગુજરાતની પ્રતિભામાં આ ગુજરાતનું નિર્માણ કરનાર ગુર્જરેશ્વર સિદ્ધરાજ મહારાજા જયસિંહ અને મહારાજા કુમારપાળ એના જમાનાની અંદર આ ગુજરાતની જાહોજલી, આ ગુજરાતનું રાજ્ય, આ ગુજરાતની સંસ્કૃતિ, એના વિદ્યાગુરુ હેમચંદ્રાચાર્ય, એમણે સિદ્ધરાજ અને કુમારપાળને પરસ્પર દ્વેષ, સિદ્ધરાજના મારાઓ કુમારપાળને મારી નાખવા માટે ફરતા હોય અને કુમારપાળને જીવનદાન અને સંરક્ષણ મહારાજા હેમચંદ્ર આપે અને એના પાટણના પુસ્તકના ભંડારમાં કુમારપાળને છુપાવી દે. એ હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજના પણ ગુરુ અને કુમારપાળના પણ ગુરુ. સિદ્ધરાજ પણ એમ કહે કે આ ગુજરાતનું રાજ્ય થયું છે પણ મારી સંસ્કૃતિનું શું, વિદ્યાનું શું, મારા સાહિત્યનું શું, આ મારી ભાષાનું શું, આ ગુર્જરી ભાષા પંગુ બની ગઈ છે, અહીંયા સરસ્વતીનું આહ્વાન કરો અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવો. હેમચંદ્રાચાર્યજી સિદ્ધ હેમનું વ્યાકરણ રચના કરે છે. હાથીની અંબાડી ઉપર મહારાજા સિદ્ધરાજ એ સિદ્ધ હેમ વ્યાકરણની પ્રતિષ્ઠા કરે છે. ગુજરાતી ભાષાને આ ઓપ મળ્યો છે હેમચંદ્રાચાર્ય, આપણા લોકગુરુ, આપણા વિદ્યાગુરુ, પ્રખર જૈન મહર્ષિ અને એ વૈષ્ણવ સિદ્ધરાજ અને કુમારપાળને એ જૈન બનાવે છે વૈષ્ણવ માટે. પણ કુમારપાળ પૂછે છે જ્યારે કે મારા રાજની અંદર ગુજરાતનું મસ્તક ઊંચું રહે એવું કોઈ કામ ગુરુદેવ કઈ હોય તો મને ફરમાવો, કે જેથી કરીને મારા શાસનમાં મારું નામ ઊંચું રહે. ત્રણ કાળમાં એ નામ ગુંજે તો કે હા, સોમનાથનો ઉદ્ધાર કરાવો. કોણ કહે છે? હેમચંદ્રાચાર્ય મહારાજા. જાઓ સોમનાથનો ઉદ્ધાર કરો, એનું ગૌરવ કરો. કુમારપાળે સોમનાથના મંદિરની પ્રતિષ્ઠા કરી. બ્રાહ્મણોને રાજપુરોહિતોને એમ લાગ્યું કે આણે તો ગુજરાતના દરબારમાં પગ રાખવા જૈન મુનિએ આ ધંધો કર્યો છે, એટલે એણે કહ્યું કે સાચો જૈન હશે એ ક્યાંય બીજે કોઈને નમસ્કાર કરશે નહીં. એટલે એણે યુક્તિ કરી બ્રાહ્મણોએ કે મહારાજા, એ તો કીએ તમને મંદિર બંધાવવાનું, પણ તમારું મંદિર સોમનાથનું બાંધો એમાં એને કઈ રસ નથી. ચાલો એની પ્રતિષ્ઠામાં કોઈ હેમચંદ્રાચાર્ય આવે ત્યાં દર્શન કરવા. અને કુમારપાળે વિનંતી કરી આચાર્ય મહારાજને કે મારી ઈચ્છા એવી છે કે મેં આ પુનરુદ્ધાર કરાવ્યો છે અને આપ પધારો અને સોમનાથની સ્તુતિ કરો. મહાદેવને મિથ્યાત્વી દેવને આ તેને કંઈક નહીં પરિભાષા, પણ જુઓ હેમચંદ્રાચાર્યને આપણે ઓળખવા છે, જૈન દર્શન ઓળખવું છે. ગયા પાટણથી વિહાર કરીને ગુરુદેવ પધારે છે સોમનાથના પટાંગણમાં. બધા રાજ બ્રાહ્મણો ચકોર નજરે જોઈ રહ્યા છે કે આ મંદિરમાં દર્શન કરે છે તો શું કરે, જોઈ હેમચંદ્રાચાર્યની હવે કસોટી છે. અને હેમચંદ્રાચાર્યએ જે પોતે જે પ્રકારની સ્તવના કરે મંદિરની અંદર જૈન મંદિરમાં, એ જ પ્રકારે હાથ જોડીને સ્તવનાનું સ્તોત્ર, વિતરાગ સ્તોત્ર ત્યાં ને ત્યાં બનાવ્યું. શીઘ્ર કવિ કેટલો ઉઘાડ! અને એની અંદર કહે છે કે ભવના બીજના અંકુરો જેને નાશ કર્યા છે એવો હરિહર બ્રહ્મા તીર્થંકર જે હોય એને મારા નમસ્કાર. મારા નમસ્કાર છે, પણ જેને ભવના બીજના અંકુરનો નાશ કર્યો છે એવા હરિ હોય, હર હોય કે વિતરાગ દેવ હોય એને મારા નમસ્કાર છે. આનંદગન જેના ઉપર આખો જૈન સમાજ ગૌરવ લઈ શકે. રામ કહો રહીમાન કહો, કોઈ કહો મહાદેવરી, કોઈ કહો કાન કહો, પણ ઓહો અમારી ઓળખ તો એ જ છે કે જે વિતરાગ થયો છે એ દેવ છે. જે થયો હોય, જો થયો હોય તો કહો અમારો દેવ છે, અમારો નમસ્કાર છે, અમારું માથું નમી જાય છે. જો એ વિતરાગ હોય તો કેવું શાસન આપણું! દેવ કોણ? તો એ કઈ નું નામ નહીં. અરે જૈનમાં તમારો દેવ કોણ? તો કે વિતરાગ અમારો દેવ. ગુરુ કોણ? તો કે નિર્ગ્રંથ અમારા ગુરુ, જેને કોઈ ગ્રંથિ નથી, જીવનમાં કોઈ ગાંઠ નથી, વિષય કસાયની કોઈ ગાંઠ રહી નથી, મત માન્યતાની કોઈ ગાંઠ નથી. આવો નિર્ગ્રંથ, ઈચ્છા વિનાનો દેવ, મમત વિનાના ગુરુ, હિંસા વિનાનો ધર્મ, આ જૈન દર્શન, આ જૈન શાસન. નમસ્કાર અરિહંત ને. અરિહંત કોણ? જેણે પોતાના રાગ દ્વેષ રૂપી આંતર શત્રુને જીત્યા હોય તે કોઈ પણ, એમાં ક્યાંય નામ નથી અરિહંત એટલે કોણ. સિદ્ધ પદ અમારો આરાધ્ય, એ સિદ્ધ કોણ? તો જેમને સંસારમાં ફરી આવવાનું નથી એવા. જો એને જન્મવાનું હોય તો એ સિદ્ધ નહીં. વાત પૂરી થઈ ગઈ. અમારી વ્યાખ્યા બહુ સરળ છે. ફરી જન્મ ધારણ ન કરવો પડે. કર્મથી સદા મુક્ત છે. શરીર છે એ કર્મનું રૂપી સ્વરૂપ છે. એટલે કે છે કે મને વીર ભગવાન પ્રત્યે કોઈ પક્ષપાત નથી. વીર એ નામ છે, મહાવીર કપિલ એ નામ છે. યુક્તિ મદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ, એની અંદર એમણે કહ્યું છે કે અમારા ભગવાન મહાવીરે બોધેલ એક આચારંગ નામનું સૂત્ર છે. એ આચારંગ નામના સૂત્રની અંદર ભગવાને સૈદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે એગમ જાણાઈ જે સવમ જાણાઈ, જે સવમ જાણાઈ સે એગમ જાણાઈ, જે એકને જાણાઈ સર્વને જાણે, જે સર્વને જાણે તે એકને જાણે. નિર્ગ્રંથ પ્રવચન, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. એક આત્મા જાણવા માટે જ્યારે પ્રયત્ન કરશે ત્યારે સર્વ જાણ્યાનો પ્રયત્ન થશે, અને સર્વ જાણ્યાનો પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે. તો પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેને જાણ્યું નથી તે આત્માને જાણતો નથી. આ બોધ અયથાર્થ ઠરતો નથી. અને ત્યાં આગળ લખે છે વ્યા, મનસુખરામ સૂર્યરામ તેપાઠી ઉપર પરમ કૃપાણુ દેવે 21 વર્ષની ઉંમરે લખેલો પત્ર, એમાં એને હવે સમજાવે છે જૈન દર્શનની ખૂબીઓ. હવે એને યુક્તિ મદ વચનમ યસ્ય, જેનું વચન યુક્તિથી સુસંગત છે એ વાત આપણે માન્ય કરવી પડશે. પછી તમે ગમે તે મતના હો ને હું ગમે તે મતનો હો, આટલી વાત આપણા બે વચ્ચે કોમન છે. કઈ યુક્તિ? આત્મા સાથી કેમ અને કેવા પ્રકારે બંધાયો છે? આત્મા સાથી કેમ અને કેવા પ્રકારે બંધાયો છે? આ જ્ઞાન જેને થયું નથી તેને તે સાથી કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી. જેને બંધનું જ્ઞાન નથી એને મુક્તિનું જ્ઞાન નથી. જેને આત્મા કેમ બંધાયો, સાથી બંધાયો, કેવા પ્રકારે બંધાયો એનું જ્ઞાન જેને નથી, એને આત્મા કેમ મુક્ત થાય, સાથી મુક્ત થાય, કેવા પ્રકારે મુક્ત થાય એ જ્ઞાન એને સંભવતું નથી. મહાવીરના બોધનો મુખ્ય પાયો આ વચનામૃતથી શરૂ થાય છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો આ વચનામૃતથી શરૂ થાય છે અને એનું સ્વરૂપ એને સર્વોત્તમ દર્શાવ્યું છે. અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે તે માટે આપની અનુકૂળતા હશે તો હું આગળ ઉપર જણાવીશ. એને પેલાને ખેંચે છે પોતા તરફ. મનસુખ રામને જૈન દર્શન તરફ, અત્યારે તો તે વખતનો જમાનો એ ઓલા વેદાંતને જૈન તરફનો એટલો ભાવ, જૈનોને અન્ય દર્શન પ્રત્યેનો ભાવ, આમાંથી આ પુરુષ કેવા કેવા પ્રકારે સમર્થ પ્રતિભાવોને ખેંચે છે. આવા વેદાંતિ કે મહાત્મા ગાંધી જેવી એવી પ્રતિભા હોય અદભુત, આ બધાને કેવી રીતે ખેંચે છે? સત્ય તરફ, અહિંસા તરફ, મહાવીરના બોધ તરફ, નામ દીધા વિના. કોઈ અગ્ર રેખા વિના, કેવળ જીવોની મુક્તિ સેમાં થાય, જીવનું કલ્યાણ સેમાં છે? આ ગ્રોથમાં જીવનું કલ્યાણ છે? જીવનું કલ્યાણ આગ્રહમાં નથી. જીવનું કલ્યાણ સરળતામાં છે, સતના સ્વીકારમાં છે. ગમે તે સ્થિતિમાં જો યુક્તિથી હું કેમ છૂટી શકું તો પૂછું, જેને બંધ કેમ છે? આ જીવને બંધ શું છે ખબર નથી. જગતની અંદર મોટામાં મોટી મુશ્કેલી આ છે. બંધ અનુબંધ અને અનંતાનો બંધ, એમાં કૃપાળુદેવે અનંતાનો બંધ પરના પત્રો લખ્યા છે ભક્તોને. સ્વભાગભાઈને આ બધા એટલા શાસ્ત્રના અભ્યાસો હતા એટલે એને અનંતાનો બંધનો એક પત્ર લખ્યો, એટલે પેલા એ પ્રશ્ન કર્યો એટલે કૃપાળુદેવે બીજો પત્ર લખ્યો. આપણે આ બે પત્ર વાંચીએ સંદર્ભ વિના આ વાત પકડાતી નથી કે આ કૃપાળુદેવ અનંતાનો બંધી કસાયનું સ્વરૂપ કહે છે એ શું કહે છે? તો પેલા અનુબંધનું સ્વરૂપ શું છે અને અનુબંધના સ્વરૂપ પેલા બંધનું સ્વરૂપ શું છે? આ સાથે બંધાયો, આ બંધાયો છે એમ જ નથી સમજ પડતી. એટલે ઘણા કહે છે કે આ બંધ છે જ નહીં, આ જીવ ક્યારેય બંધાયો જ નથી. બસ આ સારું તત્વજ્ઞાન, આ ઇઝી વે એસ્કેપિઝમ, ભગવાનની વૃત્તિ. આ જીવ ક્યારેય બંધાયો જ નથી, આ બંધન છે એ ભ્રાંતિ છે. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાં વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આ. એને યુક્તિ કાઢી અમંદરથી કે આત્માને વળી બંધ કેવો, અબંધ એવા આત્માને બંધ કેવો? એટલે વાત ઉડી ગઈ, બંધ ઉડી ગઈ એટલે પછી અનુબંધ તો ઉડી ગયો, પછી અનંત અનુબંધ તો ક્વેશ્ચન ડઝ નોટ અરાઇઝ. ઉર્ધ્વ મૂળ કુતો શાખા, જેનું મૂળ જ નથી એની શાખા પ્રશાખા ક્યાંથી હોય? મૂળ જ ઉડાડી દો. કોણે કીધું તું બંધાયેલો છો? પતી ગયો, ટેસ્ટમાં આવી જાઓ. તારી માન્યતાના આધાર ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા નથી. વસ્તુનું સ્વરૂપ સમજવું પડશે. હું બંધાયેલો નથી એમ કહેવાથી તું કઈ છૂટી નહીં જા ભાઈ, તું છૂટી નહીં જા. તારા પરિણામથી બંધ છે. કૃપાળુદેવે આ વાતને સમજાવવા માટે એક દોહરો મૂક્યો. જણ ચેતન સંયોગ આ, ખાણે અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો, ભાખે જીન ભગવન. ઓહો, પ્રભુએ સ્વરૂપ કીધું છે કે આ જીવ ક્યારથી બંધાયો છે? અનાદિકાળથી બંધાયો છે. હવે બંધ તો છે, એને અનાદિ અનંત આ ખાણ છે. ખાણ અનાદિ તો છે જ, પાછી અનંત છે જો સમજણ નહીં પડે તો. પણ જો જ્ઞાની વચમાં આવી જાય તો આ અનાદિ ભલે રહ્યું પણ એનો અંત લાવી શકાય છે. જ્ઞાનીઓનું કામ હવે અનાદિ ઉપરનું પિષ્ટપેષણ કરવાનું નથી પણ અનંતમાં જતો રોકવાનું છે. ધર્મનો ઉદ્દેશ એ છે કે ભાઈ, મેં અનાદિકાળથી બંધ કરતો આવ્યો છું, અનંત કર્મ બાંધ્યા છે, કાંઈ વાંધો નહીં, તોડવા છે, મુક્ત થવું છે, કે આ બંધ વ્યવસ્થામાં ફાવી ગયું છે. મજા આવે છે, જરા ટેસરીએ છે. જરા ખારા જળના માછલાને મીઠા સરોવરના જળમાં ફાવે નહીં, એમ ધમાલિયા જીવનમાં જીવનારા આપણે એવા નિવૃત્તિ ક્ષેત્રમાં આપણે ફાવે, આપણે અકળાઈ ગયો. કોક ધક્કો મારનાર જોઈ ગાડીમાં, કોક કપડાં ફાડનાર જોઈ, કોક ચપ્પલી આપણા પગમાંથી નીકળી જાય, કોક ટિફિનનો ડબ્બો ઘસાઈ જાય, કોક ત્યાંથી નીકળી જાય, કોક બે ગાળ દઈ દે, આ રાત્રે આવી તે મજા આવી જાય. કાંઈ ન હોય અને કોઈ એવા ક્ષેત્રમાં ગયા હોય, કોઈ નહીં, બધા ચાલ્યા જાઓ, સરસ રીતે બધું વ્યવસ્થિત શાંતિથી ખાઓ પીઓ. શું કરવું? તો કે આરામ કરો કલાક, કે આપ આરામ ફરમાવો તો આપણને ચેન પડે, હક ન પડ્યો. આ શું? ઇઝ ધીસ અ લાઈફ? ખારા જળનું માછલું છે ને, એટલે સરોવરનું મીઠું નીર એને હવે અનુકૂળ નથી. એવી દશા સંસારમાં અનાદિકાળના બંધથી આપણી એવી થઈ ગઈ, એવા ઘડાઈ ગયા કે પ્રભુ હવે અમને બંધ વિના ફાવશે? તમે અમને મુક્ત કરી દેશો તો પછી અમારે આટલા સમયે ટ્રેન પકડવી, ગોદા ખાવા જવું, હેરાન થવું, આવું બધું ખરું ત્યાં મોક્ષમાં? તો કે ના, એવું કાંઈ નહીં હો, પરમ શાંતિ સુખધામ. ભાઈ સાહેબ, રેવા દો, એમાં તો અમારું માથું દુખે. શાંતિ અને સુખધામ જીવને ઘણી વાર પણ જે મૂંઝાય છે, આ તો વાત એના માટે જ્ઞાની કરે છે. ટેવાયેલા છે, ધોઝ હુ આર કન્ડિશન્ડ, ધોઝ હુ આર કન્ડિશન્ડ વિથ ધ બંધ અવસ્થા, એમને માટે ધર્મ નથી, એમને માટે સંસાર છે. વધારા કરતા રહો સંસાર, વિસ્તાર કર. કોઈ બી ખૂટે નહીં એવો અનંત સંસાર છે. ચાર ગતિ છે અને 14 રાજલોક છે. ઉપરથી નીચે, નીચેથી ઉપર, પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ, અગ્નિ ખૂણાથી નૈઋત્ય ખૂણામાં અને ઈશાન ખૂણાથી વાયવ્ય ખૂણામાં, આ છડા કરતું તારે ઉપરથી નીચે, દસે દિશાની અંદર પછડાતો જા. તિરેંચમાં જા, નારકીમાં જા, દેવમાં જા, માણસમાં આવ. ફાવેઈ વર્લ્ડ રેન્જ ઓફ સિલેક્શન છે, 84 લાખ ગતિ છે. ફાવેઈ પકડી લે, જલસા કર તું તારે, કેમ કે તને બંધ ફાવી ગયો છે. પણ જગતની મોહાશક્તિથી જે મૂંઝાણો છે, જેને છૂટવું છે, જેને ભવભ્રમણનો ખેદ છે, જેને આ જ્ઞાનીને ઓળખાશે અને સમજે છે કે આમાંથી નીકળવાનો કોઈ માર્ગ જરૂર છે, અને આ જ્ઞાની પુરુષ અમને આ માર્ગ બતાવી શકે એમ છે, અમારે પુરુષાર્થ કરવો છે, એને માટે આ બંધ સમજવાની વાત છે. એને બંધ સમજવાનો, કે બંધ છે મારા આ જીવના પદાર્થ પ્રત્યેના મોહબુદ્ધિથી મને બંધ છે, અને મારો સંસારિક ભાવ એની અંદર જો લાગેલો હશે તો ધર્મ ક્રિયામાં પણ થતો તે અનુબંધ છે. હું છૂટવાની ક્રિયા કરું ને એમાં સાંસારિક ભાવ દાખલ કરી દઉં, એ અનુબંધ છે. જ્ઞાનીઓએ એટલા માટે આપણે વાત કરી કે પાપના બંધ કરતા એનો અનુબંધ ખતરનાક છે, પુણ્યના બંધ કરતા એનો અનુબંધ કલ્યાણકારી છે. આ અનુબંધને સમજવો જીવની પરિણતિ, કન્સેપ્ટ, જોક, ટ્રેન્ડ ઓફ ધ લાઈફ. વોટ ઇઝ અવર લાઈફ ટ્રેક? ટ્રેક હવે મુક્તિનો છે, તો હવે સંસારની ક્રિયા કરું કે પરમાર્થની ક્રિયા કરું? ટ્રેક મુક્તિનો જ છે. મુક્તિ લક્ષ્ય જ ક્રિયા થાય તો અનુબંધ શુભ ન પડે. અને ટ્રેક જો હજી સંસારનો હોય, ટ્રેન્ડ સંસારનો હોય, મનનું વલણ, મનનું ઝોક, તાસીર હજી સંસારી સુખો પ્રત્યે મુમુક્ષુતા આવ્યા પછી રોકાવાનું કારણ 254 આ લોકની અલ્પ પણ સુખેચ્છા, આ લોકની અલ્પ પણ સુખેચ્છા હોય, આ ટ્રેન્ડ છે લાઈફનો. ઇઝ નોટ ક્લિયર? એને એમ છે કે મોક્ષનું સુખ જોઈએ છે, પણ એના કરતા જો આટલી અનુકૂળતા થઈ જાય તો મોક્ષને જરા સાઈડમાં જાય તો વાંધો નથી. આ સંસારનો અંદરથી ઉછાળો માયરા કરે છે, જોક સંસારી જ છે. એ ધર્મ કરે છે, અને ધર્મ કરતા કરતા કાલ કોઈ એમ કે આ છોડી દેતા રહો ધર્મ, અને ફલાણી જગ્યાએ કેવો ધંધો ચાલે છે, હાથ પેઢી તરી જાય એટલું મળશે. તો જોક અંદર સંસારિક સુખ તરફનો હોય, જાણે અજાણે અજ્ઞાત ભાવે પણ, તો એ પરમાર્થ માર્ગને બાજુ ઉપર મૂકી અને જોકમાં વહેલ જાય. સમજાય છે? સૂક્ષ્મ પરિણતિ
આ બંધ અનુબંધનું તત્વજ્ઞાન સમજવા માટે આપણે આપણી કક્ષા પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ. જ્ઞાનીઓ કહે છે કે ક્રિયા ધર્મની હોય, દાન દીધું, ધર્મની આરાધના કરી, સારી ક્રિયા કરી, બધી કરી હોય, પણ જો અંદર સંસારનો ભરેલો પડ્યો છે, કાં મારું નામ થાય, કાંઈ મારી કીર્તિ થાય, કાંઈ મારી લોકેશણા થાય, કાં મારો સંસાર સુખી થાય, કાં મારા બંધ, કાં મારી બિઝનેસની અંદર જે આવરણો છે એ હટી જાય, તો એ જ હિસાબે કરેલી બધી ધર્મ ક્રિયાઓમાં બંધ પુણ્યનો અનુબંધ પાપનો. પાપનો. અને ક્યાંક સંસારમાં મારે ચલાવવાની ઈચ્છા નથી, પણ એવો ફસાય પડ્યો છું ઉદયના કારણે, એવો ફસાય પડ્યો છું કે બધું કરવું પડે છે. ધંધો પણ એવો છે કે જેમાં ક્યાંક હિંસા પણ થતી હોય, ક્યાંક 18 પાપસ્થાનકના ઘણા પાપસ્થાનક એની અંદર આવી જતા હોય, એવું બધું કરવું પડે છે, પણ દિલની જરાય ઈચ્છા નથી. એને અંદરનો વલણ જોગ છે એ મુક્તિનો છે કે ક્યારે હું આમાંથી છૂટું, ક્યારે છોડી દઉં. આવી પડ્યું છે, નીકળી શકતો નથી, લાચારી છે, મજબૂરી છે, દુભાતું દિલ છે, જલતું અંતઃકરણ છે, બળતા ભાવથી કરે છે. હે પ્રભુ, આ પાપ કર્મ તે મેં ક્યાં કર્યા છે, કેટલા અંતરાય છે, મારે આ બધું કરવું પડે છે. એમાં એ ક્રિયા સંસારની કરે છે, એનો બંધ પાપનો પડે છે, પણ અનુબંધ શેનો પડે છે, પુણ્યનો. કેમ કે પાપની ક્રિયાનું ફળ તો મળે જ. ઝેર સુધા સમજે એને જીવ ખાય ફળ થાય, તો ઝેર પી તો ઝેરનું ફળ મળે, અને કોઈનું અહિત કરી તો અહિતનું ફળ મળે, પણ અંદરનો ભાવ આ પ્રકારનો કાળજું ચીરી નાખે છે, વડોપાત છે, અંદર અનુબંધ પુણ્યનો પડે છે. એ પુણ્યા શ્રાવકને પાપનો ઉદય થયો છે, પણ અનુબંધ પુણ્યનો છે, એટલે એવી ગરીબીની અંદર પણ એ પુણ્ય શ્રાવક સામાયિક એવી કરે કે ભગવાન મહાવીરને પણ કહેવું પડે કે સામાયિક તો પુણ્ય શ્રાવકની છે, ગરીબી પણ પુણ્ય શ્રાવકની છે. એના જેટલો કોઈ ગરીબ નહીં મળે. બે ટંક ખાવા ન પામી શકે એવો શ્રાવક પણ એની સામાયિકનો જોટો નથી, એને ઉદય છે નહોતો કે પાપનો, પણ આવી સામાયિક કરી શકે છે, આવી ગરીબીમાં, આવી નિર્ધનતામાં અનુબંધ પુણ્યનો બાંધો છે. શુભના અનુબંધથી માણસ સુખી થાય છે, શુભના ઉદયથી માણસ સુખી થાય છે, શુભના અનુબંધથી માણસ સારો થાય છે. અશુભના અનુબંધથી જીવ ખરાબ દેખાય છે. એક માણસને શુભનો ઉદય છે અને અનુબંધ અશુભનો છે. શુભના ઉદયમાં શું હોય? પુણ્યનો ઉદય હોય એટલે બધી જ અનુકૂળતા, સુખની સામગ્રી બધી જ હોય, સંસારના સુખ એને મળી શકે એવી એની વ્યવસ્થા હોય. અનુબંધ પાપનો છે. એના 5 રૂપિયા ન લેવાય, એ 1000 આપે તો ન લેવાય. આવા પાપ વૃત્તિથી ભરપૂર માણસ ખરાબ એ અનુબંધ બતાવે છે. સુખી કે દુઃખી એમાં વાંધો નહીં, સુખ કે દુઃખ એ તો પુણ્યનો ઉદય છે કે પાપનો ઉદય છે, શુભનો કે અશુભનો, પણ અશુભનો ઉદય છે છતાં દિલનો દિલાવર છે. ભલે એની પાસે કાંઈ નથી, પણ હૃદયની અંદર પ્રેમ છે, સાધર્મિકનો ભાવ છે, ભગવાન પ્રત્યેની ભક્તિ છે. ઉદય અશુભનો છે, બિચારાને કાંઈ ઠેકાણો નથી, પહેરવાય નથી, એ બિચારો સારું ખટાસણું પણ રાખી શકતો નથી, એ કોઈ દી તમારી બોલીમાં ભાગ પણ લઈ શકતો નથી, એ ક્યારેય પોતાની આરતીમાં પહેલો નંબર એનો આવી શકે એવી કોઈ સ્થિતિ નથી. કારણ કે એને અશુભનો ઉદય છે, એની પાસે એટલી ધન સંપત્તિ નથી, પણ એને અનુબંધ કેવો છે? પુણ્યનો છે. હવે કોણ તરી જશે આ બે માંથી? મુક્તિની નજીક કયો જીવ જવાનો છે? પુણ્યના અનુબંધ વાળો મુક્તિની વધુ નજીક જાય છે, પાપના અનુબંધ વાળો સંસારમાં વધુ ફસાતો જાય છે. એટલે બંધના ઉદય અને એના ઉપર વિચાર કરવાની બદલે મારો અનુબંધ કેવો પડે છે, અને અનુબંધ શેના આધાર ઉપર પડે?
ક્રિયા જે થતી હોય તે સમયે જોક સંસારનો છે કે આત્મિક છે કે સાંસારિક છે, કયો જોક છે અને આ જોક કોણ જાણી શકે? જ્ઞાની સિવાય આ આપણા મનના પરિણામ અને કાં પોતે ક્યારે જાણી શકે? પ્રમાણિકપણે પોતાનું પૃથક્કરણ કરે તો, નહીં તો ન જાણી શકે. હું દાન દઉં છું એમાં મારી વૃત્તિ શું છે એ તો હું જ જાણું. હું તપ કરું છું એમાં મારી વૃત્તિ કઈ છે? તપમાં સાંસારિક ભાવ છે કે તપમાં આત્મિક ભાવ છે? ક્રિયા સરસ છે, બંધ પુણ્યનો જ પડશે, કઈ માંસ ખમણ કરીને પાપનો બંધ ન પડે, પણ અનુબંધ પાપનો પડે માંસ ખમણ કરવા છતાં. શું કામ? કે નક્કી કર્યું કે આને 15 કર્યા હતા તો હું 30 કરી દેખાડું, એને આટલી લાણી આપી તો હું આટલી આપું, એને ઢોલ નગારા વગાડ્યા તો હું બેન્ડ બાજા વગાડાવું. આ એની ક્રિયા પુણ્ય બંધ પાડશે, પણ અનુબંધ કયો પાડશે એ સમજવું છે. પાપનો અનુબંધ, એક ક્રિયાના બંધ અને અનુબંધ સાથે પડે છે, જુદા નથી પડતા. આ અનુબંધને ફેરવી શકાય છે, આ અનુબંધને તોડી શકાય છે. આ જ્ઞાની પુરુષ કહે છે આ કર્મતંત્રની અદભુત રચના કૃપાળુ દેવ અહીંયા આપણને ખેંચી જાય છે કે હે જીવ, અનંત અનુબંધમાંથી તું છૂટી જા. અત્યાર સુધી તે પુણ્ય કર્યું કે પાપ કર્યું, પણ અનુબંધ તો પાપ સિવાય બીજો એ કઈ નથી કર્યો. ખ્યાલ આવે છે? જીવ પુણ્ય કરે છે કે પાપ કરે છે બંધની અંદર એની સાથે પ્રશ્ન નથી, પણ અનુબંધ તો કયો કર્યો છે? પાપનો જ કર્યો છે. એટલે કે ધર્મમાં પણ એનો અનુબંધ પાપમાં અને સંસારમાં પણ એનો અનુબંધ તો પાપમાં જ. એટલે એને શુભ અને અશુભ ઉદયમાં આવ્યા કરે છે, પણ પેલો અનુબંધ તો પાપનો સતત ચાલુ હોવાને કારણે એનું ભવ પરંપરા જે છે એ ચાલુ છે, એ ક્યારે તૂટતી નથી. જે પરિણામ અનંત સંસારનો સંબંધ કરાવે તેને જીન પ્રવચનમાં અનંતાનુબંધીની સંજ્ઞા કહી છે. કઈ ખ્યાલ પકડાય જો અનંતાનુબંધીનો તો પકડવા પ્રયત્ન કરવો. આપણે પુણ્યને પાપ કરીએ છીએ, પણ આપણે અનુબંધ તો પાપનો જ કરીએ છીએ, અને પાપના અનુબંધના કારણે આપણી ભવ પરંપરા ચાલુ છે, તૂટતી નથી. એટલે એ શુભાશુભ કૃપાળુ દેવે કહ્યું કે શુભાશુભ અનંત કાળથી કર્યો છે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આત્માનું વલણ, આત્માનો જોક જયારે આત્મિક બની જાય ને સાંસારિક મટી જાય, હું ગમે તે ક્રિયા કરું, સંસારની કરું તો કરવા માટે કરું ઉદયિક ભાવે, અને ધર્મની કરું મારો એક જ લક્ષ્ય છે આત્મિક ભાવ. જોક બદલાઈ ગયો, ટ્રેન્ડ બદલાઈ ગયો, ટ્રેક બદલાઈ ગયો, હવે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, ભાવ બદલાઈ ગયો. ક્રિયા ગમે તે કર, અનુબંધ પુણ્યનો પડશે, અને પુણ્ય અનુબંધ છે એ પરંપરાએ તને મુક્તિ તરફ લઈ જશે, અને અનુબંધ પાપનો પડશે તો પરંપરાએ તને સંસાર સંસાર સંસારમાં જ ખેંચી જશે. એમાં સુખ ને દુઃખ અનુકૂળ પ્રતિકૂળતા આવ્યા જ કરશે, પણ આવો તો કાળ અનંત કાઢ્યો તે અનુકૂળ ને પ્રતિકૂળ, અનુકૂળ ને પ્રતિકૂળ. માણસ થયો, ક્યારેક તેજન થયો, ક્યારેક નારકી માંગ્યો, ક્યારેક દેવ માંગ્યો, ક્યારેક સુખ ક્યારેક દુઃખ, ક્યારેક ભોગની ઉપલબ્ધિ, ક્યારેક કઈ વસ્તુ નહીં. આ ચાલ્યા કરશે, આવું કરવું છે, આ ચક્કરમાં ફસાવવું છે. અનુબંધને સુધારવા હશે તો જીવનના જોકને બદલી નાખવો પડશે, આત્માની તાસીરને બદલી નાખવી પડશે, ટ્રેન્ડ બદલવો પડશે. વી હેવ ટુ ચેન્જ ધ ટ્રેક. આપણે તો માત્ર ક્રિયાનું પરિવર્તન કરીએ છીએ, ભાવનું નથી કરતા. ક્રિયાના પરિવર્તનથી બંધમાં પરિવર્તન આવ્યો, અનુબંધ ઉભો જ છે એમને. કૃપાળુ દેવે આંક 21 એટલે મોક્ષમાળા ની પછીનું જે વાક્ય લખ્યા છે વચનામૃત, એમાં જણાવે છે એક ભોગ ભોગવે છે, એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો. અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. કેવી રીતે સમજવું? ભાગવતમાં એક સરસ ઉદાહરણ આવે છે. કૃષ્ણ પરમાત્માની ભક્તિ અંગેનું છે. કૃપાળુદેવે ભાગવતનું ખૂબ વર્ણન કર્યું છે કે ભાગવતમાં જણાવેલો કૃષ્ણ તો પરમાત્મા સ્વરૂપ છે. એમાં કોઈ એક એવો પ્રસંગ આવી જાય છે કે દુર્વાસા ઋષિ પધાર્યા છે અને દુર્વાસા ઋષિને એને જમાડવા પડે. ગામને આંગણે ઋષિ તપસ્વી આવ્યા હોય તો એને આપણે પ્રસાદી આપી, ભોજનનો થાળ આપીને જમાડવા, આ એક પદ્ધતિ છે. સંન્યાસી આવે તો સંન્યાસીને ભિક્ષા આપવી, સાધુ સાધ્વીને ગોચરી આપવી, આ ગૃહસ્થીનો ધર્મ છે. આ ગોપીઓએ પોતાના ભોગ સામગ્રીના થાળ તૈયાર કર્યા અને જ્યાં દુર્વાસાને જમાડવા જાય છે અને ત્યાં એને પૂછે છે ઓલા ઉદ્ધવજીને કે ભાઈ જવું તો ખરું, તમે કીધું કે જઈને જાય, પણ આ જમના નદી બે કાંઠે વહે છે. એ બે કાંઠે વહે છે એવી જમનાજીને અમારે પાર કરીને સામે કાંઠે આને આ ભિક્ષાના થાળ કેવી રીતે ધરવા? તો કે જાઓ કેજો જમનાજીને કે કૃષ્ણ જો યોગેશ્વર હોય અને અખંડ બ્રહ્મચારી હોય તો હે જમના મૈયા તું માર્ગ દઈ દેજે. ગોપીઓને થાય છે કે અમારી આરે રાસલીલા રમવામાં રાત દીમાં નવરો પડતો નથી. અમારે તો એની અરે આ જ ઓળખાણ છે, કાનો નવરો પડે એટલે અમે તો બાંસુરી લઈને અને કા રાસ દાંડિયા લઈ લઈએ છીએ. અને આને કહે છે આ યોગેશ્વર અખંડ બ્રહ્મચારી. હાલો કોઈ મુનિ કહે છે, કોઈ કહે છે તો માની લઈએ. ગોપીઓએ તો ખરેખર જમનાજીને કીધું કે હે જમનાજી તો અમને માર્ગ આપજે. કહે છે કે નદીનો પ્રવાહ ફંટાઈ ગયો અને રસ્તો થઈ ગયો. ગોપીઓ સામે જઈ અને દુર્વાસા મુનિને શાંતિથી જમાડી દીધા. ઓલાએ જમી લીધા. ફર્સ્ટ ક્લાસ મજાના એને ભિક્ષાની અંદર જાત જાતના ભોજન પૂર્ણ ભાવથી કર્યા હતા. એટલે દ્રવ્ય સામગ્રીના ભોજન ઋષિએ આડોટ લીધા, ઓળકાર ખાધો, પાણી બાણી પીધું. પછી ગોપીઓ કે મૂંઝાઈ ગઈ, હવે શું કરું, પાછું કેવી રીતે જવું? આપણને તો આવવાનો મંત્ર મળ્યો તો જવાનો મંત્ર આપણી પાસે નથી. દુર્વાસા કે કેમ મૂંઝાવ છો? તો કે મૂંઝાઈ જ ને, અમે તો અહીંયા આપના તરફ આવવા માટે આ જમનાજી બે પૂરે વહેતા હતા તો અમે ત્યારે એમ કીધું તો અમે તો કૃષ્ણ ભગવાનનું આ વચન લઈને નીકળ્યા તો અમને માર્ગ મળી ગયો. એ તો અમને આવવાનો મળ્યો, હવે અમારે આ કાંઠે જવું હોય તો કેમ જવું? તો કે કઈ વાંધો નહીં, જમનાજી પાસે જઈને કહેજો કે આ દુર્વાસા જો ઉપવાસી હોય તો હે જમના મૈયા તું મને માર્ગ આપજે. ગોપીઓ કે આનું ફરી કયું લાગે છે? આપણે આ ખાવામાં કઈ એવું ખવડાયું નથી ને. ઘણી વાર પૂછે કે આ શું ચણાની દાળ ખાધી છે? આ કઈ વાયડું ખવાઈ ગયું લાગે છે. ગોપીઓ મનમાં મનમાં હસવા લાગી કે આ શું છે? આને હજી આપણે જમાડ્યો છે, થાળ ભરીને દીધો છે, કિલોભર મીઠાઈ છે આની અંદર, ઓળકાર આને આવે છે હજી, આ મહારાજને તૃપ્તિ થઈ છે, ઘટક ઘટક પાણી પીધું છે ને પાછા કહે છે જાવ કયો કે દુર્વાસા ઉપવાસી હોય તો જમના મૈયા માર્ગ આપજે. કે જમના મૈયા એવી ગાંડી થોડી છે? પણ છતાંય ઋષિ વચન છે, જીવોની ભદ્રિકતા છે. આ શાસ્ત્રના કથાનકમાં બધું જ સમજવા જેવું છે. એ જીવોએ કોઈ વાત વિવાદ નથી કર્યો ક્યારે ભગવાન સાથે. કૃપાળુ દેવ સાથે પણ જે એના ભક્તો હતા કોઈએ એને પ્રશ્ન નથી કર્યો ભગવાન તમે આમ શું કામ કયો છો? પછી આપણે પૂછીએ કે અમે વચનામૃત 1000 વાર વાંચીશ તો અમને કેમ માર્ગ ઉતતો નથી? પણ તું જેટલી વાર વાંચીશ એટલી વાર વાદ વિવાદ કરશ. તે જેટલા પત્રો વાંચ્યા છે એમાં તારું માઇન્ડ નેગેટિવ સિવાય કામ કર્યું નથી કોઈ દી. તે ભગવાનના વચનને ક્યારેય સ્વીકાર્યા જ નથી. આ જ્ઞાની પુરુષની વાણી છે, અમને અદભુત યોગ પ્રાપ્ત થયો છે, આનું એક વચન મારો ભવસાગર પાર કરી નાખે એવી તાકાત છે, એવી ભક્તિથી ક્યારેય સત્પુરુષની ભક્તિથી એના વચનની ઉપાસના કરી જ નથી. એને તો જ્યારે જ્યારે વાંચ્યું છે ત્યારે એનું બુદ્ધિનું વિપર્ય લગાવીને જ વાંચ્યું છે. હવે આમ તે હોય ભોગ ભોગવે છે અને છતાં કર્મની વૃદ્ધિ કરતો નથી અને એક નથી ભોગવતો અને કર્મ બાંધે. હવે આમાં હું વાંચવું હતું? બસ આ લક્ષણ. એટલે આપણે 1000 વાર વચનામૃત વાંચીએ તો આપણને પરિણમન થાય?
એ વખતના જીવોની અંદર કોઈ આવો પ્રતિવાદ નહોતો, પ્રતિવાદ નહીં કરવાનો, વચનનું શ્રદ્ધાથી સ્વીકાર કરવાનો. કહેનાર તપસ્વી પુરુષ છે. આપણે એને નહીં જાણી શકતા હોય, એ વચનનું રહસ્ય આપણાથી નહીં પકડાતું હોય, એથી કરીને વચન ખોટું છે, એથી કરીને વચન મિથ્યા છે, એવી ભ્રમણાથી આપણે ન ચાલવું. આપણી ચિત્તની મલિનતા, એટલે ગોપી હોય તો પ્રયોગ કર્યો અને જમનાજી પાછો ફરી બે ફાટ પ્રવાહ વેચાઈ ગયો અને માર્ગ થઈ ગયો ને હાલી ગઈ. હવે ગોપીઓને તો કઈ શંકા રહી જ નહીં, પછી ક્યાં પ્રશ્ન હતો? એને કોઈ દિવસ ચર્ચા નથી કરી આ બાબતની અંદર. આ દ્રષ્ટાંતની અંદર જે આવી કે પ્રત્યક્ષ એ ક્રિયા થવા છતાં એણે ભોજન કર્યું નથી, અને આ કૃષ્ણ આ રીતે સંસારમાં રહેવા છતાં સંસાર એનામાં નથી. ચાર પત્રમાં કૃપાળુદેવે પરમાત્મા શ્રી કૃષ્ણની દશાનું અદભુત વર્ણન કર્યું છે. એમાં એની છેલ્લી દશાનું વર્ણન કર્યું છે એક પત્રમાં. એટલું બધું હૃદયંગમ છે કે ભગવાન કૃષ્ણ વિશેનું આવું વર્ણન આપણે કૃપાળુદેવના વચનામૃત સિવાય ક્યાંય નથી મળતું. એટલે એ માનનારા પણ કહે છે કે ઓહો, ભગવાન કૃષ્ણને આટલા બધા ઓળખતા હતા તમારા રાજચંદ્રદેવ. એના અંત સમયની સ્થિતિનો, એના શું ભાવ, એની શું પરિણતિ, એ સંસાર એક ક્ષાયિક સંકેતિ, એ સંસારમાં કેવી રીતે રહ્યા હતા, ઉદયિક ભાવે રહ્યા હતા, એના ભાવે એના ભાગે કેવા કર્મો આવ્યા હતા, એ બધા કર્મોની અંદર એનો બંધ કદાચ પાપનો પડ્યો. જૈન ધર્મનો કર્મનો સિદ્ધાંત, માણસ ગમે તેવો હોય એને સ્થાન નથી એ બંધ પડવાનો, પણ એને અનુબંધ શું પાડ્યો? કૃષ્ણ પરમાત્માનો બંધ જૈન દ્રષ્ટિ એમ કે એની આ હિંસક પરિણામ એને મળ્યું. એટલે આપણે ઘણી વાર છંછેડાઈ જાય, બન્યું પણ ભગવાન આ જૈન દર્શન કહે છે કે તીર્થંકર થશે આવતી ચોમીસીમાં. બારમા તીર્થંકર અમમ નામના તીર્થંકર એ પરમાત્માનો જીવ હશે. કૃપાળુદેવ કહે છે ક્ષાયિક સંકેતી હતા, ઉદાસીન ભાવે સંસારમાં હતા, એના ભાગે કોઈ એવો કર્મનો ઉદય આવ્યો, એ ઉદયને કારણે એ આ બધી રાજ રમતની અંદર હતા. એવો યોગેશ્વર રાજરમતમાં હતો અને એને કારણે એને જે કર્મ કરવા પડ્યા એનું તો ફળ મળે જ ને ક્યાંય ને ક્યાંય, કેમ કે કર્મનો સિદ્ધાંત અફળ છે, અચલ છે. એમાં કોઈ જીનેન્દ્ર કે દેવેન્દ્ર કે નાગેન્દ્ર કે શક્રેન્દ્ર કોઈ કાંઈ ફેરફાર કરી શકતા નથી, કારણ કે આ તો કર્મનો સિદ્ધાંત જૈન દર્શનનો આખો આધાર છે, અધિષ્ઠાન છે, સૃષ્ટિની આખી રચનાનું. પણ અનુબંધ કેવો હતો એનો? તીર્થંકર પદ બાંધ્યું છે ભાઈ, તીર્થંકર પદ બાંધ્યું છે. કેવો અનુબંધ હશે? ખૂબ સમજવું છે. ભોગ ભોગવા છતાં એને કર્મબંધ કરતો નથી, અને એક નથી ભોગવવો છતાં અનંત સંસારની વૃદ્ધિ કરે. આવી અનંતાનુબંધી કસાય ઉત્પન્ન સાથી થાય, આ કષાય કેવી રીતે ઉત્પન્ન થાય છે? કૃપાળુદેવ આંખ 459માં કહે છે, સંસારી પદાર્થોને વિશે તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ માન માયા અને લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. સંસારી પદાર્થોને વિશે તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ માન માયા અને લોભ હોય નહીં કે જે કારણે તેને, એટલે કે જીવને, અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય, જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. અનંતાનુબંધી ચતુષ્ક કયા? એવા ચાર જ કષાય છે કે જેનું સ્વરૂપ અનંતાનુબંધી છે. જે જીવને જો આ કષાય ઉદયમાં આવે તો આ જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે, ભવ પરંપરા જીવની ચાલુ રાખે, ગમે તેટલી ક્રિયા કરે આ ભવ પરંપરામાંથી છટકી ન શકે, કારણ કે અનુબંધ ખોટા પાડતો જાય છે. તો એ ચાર ચોકડી, એક ચોકડી કસાય ની કઈ, ક્રોધ માન માયા અને લોભ. આ ક્રોધ માન માયા ને લોભ એ અનંતાનુબંધી ચતુષ્ક કહ્યા ભગવાને. આ ચાર ચતુષ્ક છે. આ ચતુષ્ક કોને ઉદયમાં આવે, ક્યારે ઉદયમાં આવે, કોને આવે, ક્યારે આવે? તો કે સંસારી પદાર્થોને વિશે તીવ્ર સ્નેહ. કેવો? તીવ્ર. તન્મય થઈ જાય પદાર્થની સાથે, પદાર્થમય પોતાનું ચેતન પણ ભૂલી જાય, ભાન ભૂલીને જડની સાથે ચલતો રહે. વિનાશી પદાર્થ છે, સંયોગી પદાર્થ છે, છતાં એનું સ્વરૂપનું પોતાનું ભાન ભૂલીને, વિવેક ગુમાવીને એ પદાર્થની સાથે મોહાશક્તિથી, તીવ્ર બંધથી વળગીને ચોંટી રહે. તો કહે છે એ વિના એને આવો કોઈ ચતુષ્ક હોય નહીં કે જે કારણે અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય, આ વર્તતો હોય, તેને કોઈ પ્રસંગે પણ એને ખ્યાલ ના આવે, પણ આ તીવ્રતા ક્યારેક એવી આવે, કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. ઉદય થવા સંભવે છે. ક્રોધ, માન, માયા અને લોભ. આપણને લાગે આપણી પાસે ઘણું છે, કાંઈ વાંધો નહીં, કોઈ કાંઈ લઈ જાય તો આમ નથી તેમ નથી, પણ કોઈક પદાર્થ પ્રત્યેનો આપણો રાગ હોય, તીવ્ર રાગ હોય, એની સાથે આપણું એટેચમેન્ટ આપણને ખબર જ ન હોય, તો કોઈ પ્રસંગે, કોઈ પ્રસંગ એવો આવી ગયો કે ઘરની અંદર કોઈ મહેમાન આવ્યો, કોઈ સગોવાલ આવ્યો, અને બરોબર એ જ વસ્તુ એને આપણી આપણી વસ્તુ એના હાથમાં આવી ગઈ, જેના ઉપર આપણને તીવ્ર સ્નેહ હતો, અને વસ્તુની સ્વરૂપ તો આપણે જાણીએ છીએ, જળ વસ્તુનું સ્વરૂપ, સંયોગી સ્વરૂપ, વિનાશી સ્વરૂપ, આ બધું તો જાણીએ છીએ, એની ચર્ચા ન કરીએ. આ તીવ્ર સ્નેહ વિદ્યમાન અંદર હતો, જોગ હતો એના પ્રત્યેનો, અને બરોબર મોકો આવી ગયો, અને એ જ વસ્તુ ઉપર આઘાત થઈ ગયો, વસ્તુ ગઈ, તૂટી ફૂટી અથવા ચાલી ગઈ, અને ત્યારે જીવની અંદર કયો કસાય ઉદયમાં આવે? આ અનંતાનુબંધી લોભ કસાય, એના કારણે ક્રોધ કસાય. ખબર ન પડે જીવને, જીવ ક્યાં વળગી ગયો છે એ ખબર ન પડે. કોઈ સ્થાન ઉપર આપણું એટેચમેન્ટ હોય જબરજસ્ત, કોઈ જગ્યાએ આપણે કોર્પોરેટર હોય, કોઈ જગ્યાએ ટ્રસ્ટી હોય, કોઈ જગ્યાએ આપણે એના ઓફિસ બેરર હોય, અને કોઈ એવા પાસા પલટાઈ જાય અને આપણી સ્થાન સાથે એવા ચોટી ગયા હોય, જેમ લીટની અંદર માખી ચોટે એમ, અને બરોબર પાસા અવળા પડે ને આપણે ફેંકાઈ જાય સ્થાન ઉપરથી. આપણે ભલે કહેતા હોય મને કાંઈ પદનો મોહ નથી, મને કાંઈ નામનો મોહ નથી, મને કાંઈ કીર્તિનો મોહ નથી, પણ ઓલો આભાર દર્શનમાં નામ લેવાનો બિચારો ભૂલી ગયો. માત્ર નિર્દોષતાથી પાછળથી એને કીધું કરું કે હું તમારી માફી માંગુ છું. પણ જો એને આસક્તિ હોય માન કસાય નહીં, તો એને આ ચતુષ્કમાંથી એક ઉદયમાં આવી જાય, માન કસાય ઉદયમાં આવી જાય, હું નથી આવતો તમારા કાર્યક્રમમાં, ધર્મના કાર્યક્રમમાં ભાગી જાય, મુક્તિનું ધામ છે અહીંયાથી ભાગે, વાંધા વચકા કાઢે, આડો ફાટે, અને પાછો બોલે આપણને તો એવું કાંઈ નહીં, આપણને એવું કાંઈ નહીં, જ્યાં છૂટવાનું છે ત્યાંથી બંધાય, અને એનો બંધ એને અનંતાનુબંધી પડે. જ્યાં છૂટવાનું છે ત્યાં આવીને જીવ બંધાય, ખબર ન પડે. માન કસાય ક્યાં આવીને ઉભો હોય ખબર ન પડે. લોભ કસાય ક્યાં છે એ ખબર ન પડે. ક્રોધ કસાય ક્યારે ઉદયમાં આવશે ખબર ન પડે. માયા ક્યારે અચરાઈ જશે? તમારી પાસે આ વસ્તુ છે હોય અને એના પ્રત્યેની આસક્તિ હવે છે ને, હવે આ લઈ જશે તો પાછી આવે કે નહીં કહેવાય નહીં, કેમ કે આ વેવાય વેલા છે, પાછું વળી આપણાથી તો પાછી મંગાશે નહીં, બીજો હોય તો દઈ દઈ, કેમ કે એને પાછો કાન પકડીને પાછી વસ્તુ લઈ આવીએ, પણ આમાં તો પાછું કહેવાય નહીં, હવે જમાઈ ને કે વેવાય ને કે કોણ એનું મોઢું બતાવે, એટલે શું કે નથી હમણાં હમણાં ઓલો લઈ ગયો છે માયાચાર. માયા ઉદયમાં આવી, સેના કારણે આવી? પદાર્થ પ્રત્યેના રાગને કારણે. કેવો રાગ હતો? તીવ્ર. અને એટલા માટે માગનાર તારો કુટુંબીજન હતો તો એને આપવું નહોતું. એટલે શું કર્યું? માયા કરી. શું માયા કરી? કે એ વસ્તુ હમણાં બગડી ગઈ છે, જરા આઉટ ઓફ ઓર્ડર, તમને દેવા જેવી નથી, તમને દેવા જેવી નથી. છેતરામણા સ્વરૂપ સમજવા છે ને, એટલે આપણે આપણી જાતનું પૃથ્થકરણ તો કરવું પડશે ને, અને પૃથ્થકરણમાં જેટલા આપણે પ્રમાણિક અને જેટલા વાસ્તવિક રહીશું તેટલા પ્રમાણમાં આપણે આ કંઈક વસ્તુ સમજી શકશું. આપણે ક્યાં અનુબંધ પાડીએ છીએ એ તો સમજાય, અને પછી આપણે કહીએ કે આપણે તો કંઈ લીધું નહીં, દીધું નહીં. આપણે ક્યાં, આપણે ખોટું નકામું પાપમાં પડવું પડે ને દીધું હોત ને એ ટીવી લઈ જાય ને પછી એમાંથી પિક્ચર જુએ ને એમાંથી આમ થાય તો એવા બંધમાં આપણે શું કામ પડે? પછી આવો ડાયો થાય, એની રાવી ચડે. અરે રાવી નહીં, જ્યાં માંડે તું હેલો ગયો અનંતાનું મંદિરમાં, એનું તો જે થવાનું હોય થાય. કેવા કેવા જીવ માયાચાર કરે છે, આ માયાચાર છે. આ માયા નામનો કષાય, ક્રોધ નામનો કષાય, માન નામનો કષાય અને લોભ નામનો કષાય, આ ચાર કષાયમાં એવી તાકાત છે, બીજા કષાયમાં નથી. એ અનંતાનુબંધી અનુબંધ કરાવી દે, બંધ ન પાડે, બંધ ન પાડે, અનુબંધ કરાવી દે. બંધ શુભ નો પાડે અને અનુબંધ અશુભ નો પાડે. અને એ જીવને અનંત સંસારના પરિભ્રમણમાં રખડાવનાર થાય. જ્ઞાની પુરુષ કહે છે કે આનું મૂળભૂત કારણ જો કોઈ હોય તો સંસારના પદાર્થ પ્રત્યે તીવ્ર રાગ, તીવ્ર સ્નેહ. મળી જાઓ તોય ચમડી તૂટે પણ દમડી છૂટે નહીં. ધન સાથે આસક્તિ, એક પૈસો ન દે ઝેર ખાય મરવા પડે, એને માટે બધા જ કસાય આચરે. ક્રોધ કરે, માન કરે, માયા કરે, લોભ કરે, બધું કરે એક પૈસા માટે થઈને, કોઈ પ્રતિષ્ઠા માટે, કોઈ પદ માટે. સંસારમાં આવા પદાર્થોના સ્વરૂપ વિચિત્ર છે. આવા વિચિત્ર સ્વરૂપમાં આપણો જીવ ક્યાં અટવાઈ ગયો છે, કેની સાથે તીવ્ર સ્નેહથી જોડાયો છે, એનું પૃથ્થકરણ આપણા સિવાય કોણ કરે? મમ્મણ શેઠ ક્યાં અટવાઈ ગયો હતો? લાડવાના આહારના સ્વાદમાં મુનિને વોરાયવા પછી એમ થયું કે આવા ફર્સ્ટ ક્લાસ લાડવા બન્યા છે, એના મુનિ લઈ ગયા, લાવ પાછા લઈ આવું. ક્યાં અટવાણો? આહારમાં. અનુબંધ પાડતો જાય છે. વોરાયવું છે એટલે બંધ તો પુણ્યનો પાડ્યો છે. મુનિને વોરાયવું છે, પાપ નથી કર્યું, તો બંધ કયો પાડ્યો? પુણ્યનો. અને અનુબંધ કયો પાડ્યો? પુણ્યના બંધમાં સમૃદ્ધિ પ્રાપ્ત થઈ, પણ તેલને ચોડા સિવાય જીવનમાં કંઈ કોઈ દી પાયમો નહીં. રાતની દી મજૂરી કરીને ધનનો એવો લોભ ઉભો થઈ ગયો, આ અનંતાનુબંધી કસાયમાં ચાલ્યો જાય છે જીવ, ખબર નથી પડતી આપણને. કેટલી વાર આપણે આત્મવંચનામાં છીએ એ ખ્યાલ છે? અને જ્યાં સુધી જીવ આત્મવંચનામાંથી આ અવંચક યોગમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી યશોવીજીજી મહારાજે કહેલી યોગ દ્રષ્ટિની સજ્જાય, અને હરિભદ્ર સુધીજી મહારાજાએ કહ્યું, અને આનંદગંજીએ જે સંભવના સ્વામીના સ્તવનમાં કહ્યું છે એ પ્રકારે કે ભાઈ, તને અવંચકપણું જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પરમાર્થ માર્ગમાં તું છો એવી ક્યાંય પાછો માનતો નહીં. અવંચક જાતને છેતરીશમાં ક્યારે, જગતને છેતરી જશ. અવંચક પણ જીવનમાં પ્રાપ્ત થાય, વંચના યોગ નહીં, ભ્રાંતિ નહીં, વહેમમાં નહીં રહેવાનું કે મને કાંઈ ન થાય, મને કાંઈ ન થાય. અનંતા બંધીના એ જે સ્વરૂપ છે એની અંદર કૃપાળુ દેવે વ્યાખ્યાન સાર એક અને એના 22મા બોલની અંદર આપણને અનંતાનુબંધીનું સ્વરૂપ, જે જો કે ક્રોધાદિ ભાવ લૌકિકે પણ અફળ નથી.
જો કે ક્રોધાદી ભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વિતરાગે પ્રરૂપેલ વિતરાગ જ્ઞાન અથવા મોક્ષ ધર્મ અથવા તો સતધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદી ભાવ તીવ્ર મંદ આદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનું મંદી કસાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. આ પેલું સંસારના પદાર્થો પ્રત્યે તીવ્ર સ્નેહ, આ બીજું અનંતાનું મંદી કે સંસારમાં લૌકિક રીતે ક્રોધનું સામાન્ય લૌકિક પરિણામ પણ આવે કે માણસ આપણી સાથે સંબંધ તોડી નાખે, એ અફળ નથી. ક્રોધનો ભાવ પણ અફળ નથી, લૌકિકે પણ અફળ નથી. કોઈનો પ્રેમ આપણે સંપાદન ન કરી શકીએ, કોઈનો વિશ્વાસ આપણે સંપાદન ન કરી શકીએ, આપણો ક્રોધ ભાવ એનું પરિણામ પણ લોકમાં મળે છે. તો અહીંયા તો કે છે વિતરાગ જ્ઞાન, મોક્ષ ધર્મ અથવા સતધર્મ આત્માને સત્યની પ્રાપ્તિ કરાવે, મોક્ષ ધર્મ જીવને સંસાર પરિભ્રમણથી મુક્ત કરાવે, અને વિતરાગ જ્ઞાન રાગ દ્વેષના બંધનો અનંત કાળથી ભ્રમણનું કારણ છે એને તોડી નાખે એવું વિતરાગ જ્ઞાન મોક્ષ ધર્મ સદધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદી ભાવ, એટલે ક્રોધ માન માયાને લોભ, આ ચારે ચોકડી સાથે જ લેવાની. આદિ શબ્દ જ્ઞાની પુરુષ સંક્ષેપમાં લખે ક્રોધાદિ. ક્રોધાદિ એટલે ક્રોધ માન માયાને લોભ. આ મોક્ષ ધર્મમાં, વિતરાગ જ્ઞાનમાં, સતધર્મમાં આ કોઈ પણ પ્રકારનો કસાય કોઈ પણ સ્વરૂપે આદરવામાં આવે અને કોઈ પણ કારણે આદરવામાં આવે, કોઈ પણ કસાય કોઈ પણ સ્વરૂપે અને કોઈ પણ કારણે તીવ્ર અથવા મંદ જેવા ભાવે આદરવામાં આવે, તીવ્ર અથવા તો મંદ જેવે ભાવે આદરવામાં આવે તેવે ભાવે અનંતાનું બંધી કસાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. સંસારના પદાર્થમાં તીવ્ર આસક્તિ રાગ અને બીજું વિતરાગ માર્ગ મોક્ષ ધર્મ સત પ્રત્યે પછે આવો નિરાદર ભાવ, એના પ્રત્યેનો આવો નકારાત્મક દ્રષ્ટિકોણ, એના પ્રત્યેનો નિષેધનો વાત, ધર્મ આપણાથી થાય તો કરવો, ન થાય તો એમ કેવું કે જોયા ધર્મ બ્રહ્મ કરવા હાલી નીકળ્યા છે બધા, હવે આમાં કાંઈ નથી, બધું અંબક છે. આપણે માનીએ છીએ કે આપણે ફેશનમાં બહુ પ્રગતિશીલ છીએ, વી આર ફોરવર્ડ, વી આર પ્રોગ્રેસિવ. આપણને ખબર નથી કે આવા સતમાર્ગ પ્રત્યે તે જે ભાવ કર્યા, તે તીવ્ર ભાવે કે મંદ ભાવે જેવે ભાવે કર્યા હોય, તે ભાવે તને અનંતાનુમદી કસાયનું બંધ થઈ અને અનંત સંસારની વૃદ્ધિ કરાવશે. ભાઈ, તારાથી ધર્મ થાય તો કર, ન થાય તો ન કર, થાય એની અનુમોદના થાય તો કર, અને અનુમોદના ન કરવી હોય તો મૂંગો મરી રહે નિંદા કરમાં, અવર્ણવાદ બોલમાં, તું એની કોઈ પણ પ્રકારની વિરાધના કરમાં. સાચો ધર્મ, સાચું જ્ઞાન, સાચા પુરુષ, એના પ્રત્યે ક્યાંય તું તારા ભાવને વિષમ ભાવ કરીશમાં, કારણ કે એનું પરિણામ ખતરનાક છે એ ખબર નથી. જ્ઞાની પ્રત્યે, ધર્મ પ્રત્યે, સત પ્રત્યે આવા ભાવને કારણે તો આવા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બંધાઈ ગયા છે આપણને, કે સાચું સૂઝતું નથી, સાચું સમજાતું નથી, અને આપણે કહી છીએ કે કાંઈ આ વચનામૃત વાંચતા પકડાતું નથી. અરે કેટલા આવરણ છે જ્ઞાનને, આત્માનું જ્ઞાન તો અનંત છે, જેવું સિદ્ધ ભગવંતનું છે એવું જ તારું છે. તારા આત્મામાં જ્ઞાનની કમી નથી, આવરણ વધારે છે. એને આવરણ એકઈ નથી ને, તારે આવરણ ઘણા છે, આપણને આવરણ ઘણા છે. આ આવરણનું કારણ શું? અનાદિકાળથી આવા આવરણ. જ્ઞાનવંત આત્મા હોવા છતાં, શક્તિવંત આત્મા હોવા છતાં આવું પામરપણું સાથી
અમે સંસારમાં કેમ ઢસડાઈએ છીએ, ઘસડાઈએ છીએ, ઘણી વાર તો ઈચ્છા ન હોય તો ખેંચાઈએ છીએ. તો કે એવો અનંત અનુબંધ બાંધ્યો છે તે કે જેને કારણે તને તીવ્ર ભાવે બાંધ્યો છે તો તીવ્ર ભાવે, એને મંદ ભાવે બાંધ્યો છે તો મંદ ભાવે, પણ તેવે ભાવે અનંતાનુબંધી કસાઈથી બંધ પડ્યો છે તને, અને અનંતાનુબંધી કસાઈથી બંધ પડ્યો છે, તૂટતો નથી. આને આને તોડવો હોય જો તારે અનુબંધને, તો દુષ્કૃત ગ્રહા આલોચના અને ક્ષમાપના. કાલે હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના આપણે કહ્યા કે આ અનુબંધને તું તોડી શકીશ, હજી બંધ તો ઘણા છે, અનુબંધે ઘણા છે, પણ અનુબંધને તોડી નાખ, તું અશુભ અનુબંધને તોડી નાખ. અશુભ અનુબંધને તોડી નાખવા હશે તો જ્ઞાની પરમાત્માએ બધાએ આપણે ક્રિયા બતાવી છે કે તું એની દુષ્કૃત ગૃહા, હું મારા પોતાના દુષ્કૃતોની રોજ ગ્રહા, નિંદા એટલે પ્રતિક્રમણ જે આપણે છે, આલોચના, હે ભગવાન મેં જે જીવની વિરાધના કરી છે, જે પાપ મેં સર્જ્યા છે, એની અંતઃકરણપૂર્વક દેવગુરુની સાક્ષી હું માફી માંગુ છું. ક્ષમાપના, આલોચના અને ક્ષમાપના, એનાથી આ બધા અનુબંધો તૂટી જશે. બંધને તો હજી ઋણાનુબંધથી ઉદયમાં આવવાના હશે, કોઈ ઉદયાકાળમાં આવી ગયા હશે, કોઈ આવવાના હશે, એ બધી વાત તો પછી, પણ અનુબંધ તૂટી જશે. અશુભ ઉદયમાં આવશે તો પણ અનુબંધ સારો હશે. 5 વર્ષ પછી રોગ શરીરમાં આવશે, રોગ આવશે ત્યારે આસક્તિ પણ ઉદયનું તૂટી ગયું હશે તો પામી જઈશ તું. કેમકે ઉદયમાં તો ઉદય, જ્યાં સુધી બંધનો ઉદય થાય તો એ ઉદય એના કાળ સ્થિતિ પ્રમાણે જ હોય, ક્યાંય આપણે ઈચ્છા પ્રમાણે ન હોય. એ ઉદય પૂરો થાય તો શુભનો હશે તો સુખ ભોગવશું, અશુભ નો હશે તો દુઃખ ભોગવશું.